એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આમ જુઓ તો આપણી જિંદગીનો ભાગ છે જ સંગીત, પણ જરા જુદી રીતે.
હા, આજે આપણે ટિમોથી રાઈસના એક સરસ પુસ્તક એથનોમ્યુઝિકોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરવાના છીએ.
બરાબર. અને આ પુસ્તક એમ કે સંગીતને માત્ર ગીતવાદ્ય તરીકે નથી જોતું, પણ એક ઊંડી સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિ તરીકે જુએ છે, ખરું ને?
બિલકુલ. આ પુસ્તક આપણને વિચારતા કરી દે છે કે સંગીત ખરેખર છે શું? શું એ ખાલી સૂરતાલ છે કે પછી આપણી ઓળખ, આપણો સમાજ, આપણો ઇતિહાસ, આ બધું એમાં સમાયેલું છે? રાઈસ આપણને સંગીતની દુનિયાની એક એમ કહીએ કે નવી બારી ખોલી આપે છે.
અને અત્યારના સમયમાં જ્યાં બધું ગ્લોબલાઇઝ થઈ રહ્યું છે, આપણે રોજ નવી નવી સંસ્કૃતિઓના સંપર્કમાં આવીએ છીએ.
હા, ત્યારે તો આ સમજણ વધુ જરૂરી બની જાય છે. સંગીતને આ રીતે સમજવાથી આપણે કદાચ બીજી સંસ્કૃતિઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકીએ.
સાચી વાત. ચલો તો શરૂઆત લેખકથી કરીએ. ટિમોથી રાઈસ કોણ છે આ વ્યક્તિ, અને એમનો દ્રષ્ટિકોણ કેમ ખાસ ગણાય?
ટિમોથી રાઈસ એ એથનોમ્યુઝિકોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ છે. ખૂબ આદરણીય વિદ્વાન છે. તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ, એટલે કે UCLA.
હા, UCLA તો બહુ પ્રખ્યાત છે આ વિષય માટે.
બરાબર. ત્યાં તેઓ પ્રોફેસર એમરિટસ છે. અને એટલું જ નહીં, આખા ક્ષેત્રની જે મુખ્ય સંસ્થા છે, સોસાયટી ફોર એથનોમ્યુઝિકોલોજી, એના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ઓકે. એટલે શૈક્ષણિક રીતે તો મતલબ ટોચના નિષ્ણાત છે, પણ એમના કામમાં એવું શું છે જે એમને અલગ તારવે છે?
એમની વિશેષતા મને આગે છે એ છે કે તેઓ માત્ર થિયરીની વાતો નથી કરતા. એમણે ખરેખર દાયકાઓ સુધી બલ્ગેરિયા જઈને, હા, ત્યાંના લોકો સાથે રહીને એમના સંગીતનો બહુ જ ઊંઘો અભ્યાસ કર્યો છે, જેને આપણે એથનોગ્રાફિક ફિલ્ડ વર્ક કહીએ છીએ.
ફિલ્ડ વર્ક.
એમનું એક બીજું પુસ્તક છે, મેટ ફિલ યોર સોલ એક્સપિરિયન્સિંગ બલ્ગેરિયન મ્યુઝિક. એ આ જ અનુભવ પર આધારિત છે. એટલે એ જે લખે છે ને, એ ખાલી વાંચેલું કે વિચારેલું નથી હોતું, એ જીવેલું હોય છે, અનુભવેલું હોય છે.
સમજાયું. એટલે એમના લખાણમાં એક પ્રકારની સહાનુભૂતિ અને ઊંડાણ આવે છે.
બિલકુલ. એક તરફ શૈક્ષણિક પકડ અને બીજી તરફ વાસ્તવિક દુનિયાનો, લોકો સાથેનો અનુભવ, આ બેનું મિશ્રણ જ એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? આમ ઉપર છલ્લું જોઈએ તો પુસ્તક શું કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળ હેતુ તો એથનોમ્યુઝિકોલોજી એટલે શું એ બહુ સરળ ભાષામાં સમજાવવાનો છે. કોઈ પણ વાંચી શકે, વિદ્યાર્થી હોય, સંગીતકાર હોય, કે પછી આપણા જેવા જેમને જાણવાની ઈચ્છા હોય. રાઈસ ભાર મૂકીને કહે છે કે સંગીત એ ખાલી સાંભળવાની વસ્તુ નથી, એનાથી ઘણું વધારે છે. એ માનવ અભિવ્યક્તિનું, સમાજ ઘડવાનું અને સંસ્કૃતિને જાળવી રાખવાનું એક શક્તિશાળી સાધન છે.
એટલે તમે કીધું એમ, સંગીત એક વસ્તુ નથી પણ એક પ્રક્રિયા છે, કંઈક જે આપણે કરીએ છીએ.
બરાબર પકડ્યું. પુસ્તક એ જ સવાલથી શરૂ થાય છે કે એથનોમ્યુઝિકોલોજિસ્ટ શું ભણે છે, અને પછી એ કેવી રીતે ભણે છે, શા માટે ભણે છે, એ બધું સમજાવે છે.
અને એનો ઇતિહાસ પણ હશે ને, આ વિષય કેવી રીતે બન્યો?
હા, ચોક્કસ. એ સમજાવે છે કે પહેલા કેવી રીતે તુલનાત્મક સંગીતશાસ્ત્ર હતી, જે ઘણીવાર એમ કહીએ કે પશ્ચિમી ચશ્માથી બીજા સંગીતને જોતી અને માપતી હતી.
હા, એવું સાંભળ્યું છે.
ત્યાંથી આ ક્ષેત્ર કેવી રીતે વિકસ્યું અને આધુનિક સાંસ્કૃતિક માનવશાસ્ત્રની એક શાખા બન્યું, અને આ બધામાં મુખ્ય પદ્ધતિ કઈ? તો પેલું ફિલ્ડ વર્ક. લોકો સાથે રહેવું, ભાગ લેવો, અવલોકન કરવું, એમની પાસેથી શીખવું.
આ તો ખરેખર રસપ્રદ લાગે છે. ચાલો પુસ્તકના જે મુખ્ય ભાગો છે, પ્રકરણો, એમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલું જ પ્રકરણ પૂછે છે, એથનોમ્યુઝિકોલોજી શું છે?
હા, આ એકદમ પાયાનું પ્રકરણ છે. રાઈસ એક બહુ સરળ પણ ગહન વ્યાખ્યા આપે છે. લોકો સંગીત બનાવે છે, તેનો અભ્યાસ.
લોકો સંગીત બનાવે છે.
ઇતિહાસ પણ તપાસે છે. પહેલા કેવી રીતે બીજા દેશોના સંગીતને વિચિત્ર ગણીને ખાલી વર્ગીકરણ થતું હતું.
હા.
અને પછી એલન મેરિયમ જેવા વિદ્વાનો આવ્યા જેમણે કહ્યું કે ના, આ તો સંસ્કૃતિમાં સંગીતનો અભ્યાસ છે.
અને પેલો દ્વિસંગીતવાદનો મુદ્દો, મેન્ટલહુડ.
હા, એ પણ અહીં આવે છે. મેન્ટલહુડનો વિચાર ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે જે સંસ્કૃતિનું સંગીત ભણો છો એ વગાડતા પણ શીખો.
ઓ, રસપ્રદ.
જેમ ભાષા બોલ્યા વગર ના સમજાય પૂરી, એમ સંગીત વગાડ્યા વગર એનો પૂરો અનુભવ ના મળે. આનાથી તમને અંદરનો દૃષ્ટિકોણ મળે. એટલે ટૂંકમાં આ ક્ષેત્ર સંગીતશાસ્ત્ર અને માનવશાસ્ત્ર બંનેમાંથી વિકસ્યું છે.
ઓકે, હવે બીજું પ્રકરણ ફિલ્ડ વર્ક પર. તમે કહ્યું કે આ મુખ્ય પદ્ધતિ છે. આ એથનોમ્યુઝિકોલોજિસ્ટની કળા કેવી રીતે કામ કરે છે?
આ પ્રકરણ બહુ જ મહત્વનું છે કારણ કે એ પદ્ધતિના હાર્દને સ્પર્શે છે. ફિલ્ડ વર્ક એટલે શું? ખાલી દૂર બેસીને નોટ્સ લેવી? ના,
તો
સમુદાયના સંગીતમય જીવનમાં ડૂબકી મારવી, લાંબો સમય એમની સાથે રહેવું, એમના તહેવારોમાં રોજબરોજના જીવનમાં સંગીત કેવી રીતે વણાયેલું છે એ જોવું, એમની સાથે ગાવું વગાડવું, આને સહભાગી અવલોકન કહેવાય.
સહભાગી અવલોકન. અને રાઈસે પોતાના બલ્ગેરિયન અનુભવનું ઉદાહરણ અહીં આપ્યું હશે, નહીં?
ચોક્કસપણે. તેઓ વર્ણવે છે કે કેવી રીતે પોતે બલ્ગેરિયામાં ગાઈડા વગાડતા શીખ્યા.
ગાઈડા, એ શું છે?
એ એક પ્રકારની બેગ પાઇપ છે. તો એ શીખતી વખતે સ્થાનિક સંગીતકારો સાથે કેવા સંબંધો બંધાયા અને એનાથી એમને સંગીત અને સંસ્કૃતિની કેવી ઊંડી સમજ મળી. પણ સાથે સાથે આ પ્રકરણ એ પણ યાદ અપાવે છે કે આ કામમાં નૈતિક જવાબદારીઓ બહુ મોટી છે.
જેમ કે
તમે જે સમુદાયનો અભ્યાસ કરો છો એમનું સન્માન જાળવવું, એમની સંસ્કૃતિનું સાચું અને આદરપૂર્વક પ્રતિનિધિત્વ કરવું. આમાં જ્ઞાન એકતરફી નથી હોતું, એ સંશોધક અને સમુદાય વચ્ચેની આપલેથી બને છે.
સાચી વાત છે. હવે ત્રીજું પ્રકરણ એ વ્યક્તિગત સંગીતકાર પર અને એના અનુભવ પર ધ્યાન આપે છે. શા માટે આટલું મહત્વનું છે?
કારણ કે આખરે તો સંગીત વ્યક્તિઓ જ બનાવે છે ને, અને અનુભવે પણ છે. આ પ્રકરણ સવાલો પૂછે છે. લોકો સંગીત શા માટે બનાવે છે, કેવી રીતે શીખે છે, જુદી જુદી સંસ્કૃતિમાં ક્રિએટિવિટી કે માસ્ટરીનો અર્થ શું હોય છે.
અહીં પેલો પશ્ચિમી જીનિયસ કમ્પોઝરનો જે આઈડિયા છે ને, એને પડકારવામાં આવે છે. કારણ કે ઘણી સંસ્કૃતિઓમાં સંગીત તો ભેગા મળીને બને છે, પરંપરા આધારિત હોય છે, અથવા તો ત્યાં ને ત્યાં જ ઊભું કરાય છે. ઇમ્પ્રોવાઇઝેશન
એટલે કોઈ શાસ્ત્રીય ગાયક હોય કે ગામડાનો લોક ગાયક, એની પોતાની વાત, એની પ્રેરણા, એની પસંદ નાપસંદ, આ બધું એના સંગીતને સમજવા માટે જરૂરી છે. બિલકુલ. આનાથી સંગીતનો અભ્યાસ વધુ માનવીય બને છે. ખાલી સૂરતાલનું એનાલિસિસ નથી રહેતું.
ઓકે, ચોથું પ્રકરણ સમુદાય પર આવે છે, સંગીતની સામાજિક જાળવણી. આનો શું મતલબ?
આ પ્રકરણ એ જુએ છે કે સંગીત પરંપરાઓ પેઢી દર પેઢી કેવી રીતે આગળ વધે છે, કેવી રીતે ટકી રહે છે. મુખ્ય વિચાર એ છે કે સંગીત સમાજને બાંધવાનું કામ કરે છે, ગ્રુપની ઓળખ બનાવવાનું, સહિયારા મૂલ્યોને મજબૂત કરવાનું કામ કરે છે. જે સંગીત ગવાય વગાડાય છે એ ખાલી ધૂન નથી, એ પ્રસંગના અર્થને ઘૂંટે છે, લોકોને ભેગા કરે છે અને એક ચોક્કસ ભાવ પેદા કરે છે.
હા, જેમ રાષ્ટ્રગીત વખતે દેશભક્તિ જાગે.
બરાબર. અથવા કોઈ વિરોધ ગીત સાંભળીને આંદોલન માટે જુસ્સો આવે. એટલે સંગીતનો અર્થ એના સામાજિક સંદર્ભમાં રહેલો છે.
પાંચમું પ્રકરણ ઇતિહાસ અને આધુનિકતાની વાત કરે છે, મતલબ સંગીત સમય સાથે બદલાય છે.
હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. કોઈ પણ સંગીત પરંપરા એ શુદ્ધ કે સ્થિર નથી હોતી, એ કાયમ બદલાતી રહે છે. ઐતિહાસિક ઘટનાઓ, સામાજિક ફેરફારો, ટેકનોલોજી, આ બધાની અસર પડે છે.
રાઈસે અહીં પણ બલ્ગેરિયન સંગીતનું ઉદાહરણ વાપર્યું હશે.
હા, એમણે બતાવ્યું છે કે કેવી રીતે સદીઓ દરમિયાન શાસન બદલાયો, રાષ્ટ્રવાદ આવ્યો, સામ્યવાદ આવ્યો અને પછી ગ્લોબલાઇઝેશન, અને આ બધાની અસર ત્યાંના લોકસંગીત પર કેવી રીતે પડી, કેવી રીતે એ બદલાયું.
અને અત્યારના સમયમાં ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીની શું અસર છે?
ઘણી બધી અસરો છે. જેમ કે જુદી જુદી સંગીત શૈલીઓ ભેગી થાય છે એને સિન્ક્રેટિઝમ કહે છે. વિચારો ને આપણા હિન્દી ફિલ્મી ગીતોમાં જ. પંજાબી ભાંગડા, પશ્ચિમી પોપ, સૂફી, ક્યારેક ક્લાસિકલ ટચ, બધું ભેગું થાય છે.
હા, એ તો છે.
બીજું, વર્લ્ડ મ્યુઝિક જેવી એક કેટેગરી બની છે. ઇન્ટરનેટ, રેકોર્ડિંગ, એના લીધે દુનિયાભરનું સંગીત સહેલાઈથી મળે છે. પણ સાથે સાથે સાંસ્કૃતિક ઉઠાંતરી એટલે કે એપ્રોપ્રિએશન જેવા મુદ્દાઓ પણ ઊભા થયા છે.
એ પણ ગંભીર મુદ્દો છે.
અને છેલ્લું, છઠ્ઠું પ્રકરણ, સંગીત અને અર્થ. આ મને લાગે છે સૌથી ગહન સવાલ છે. સંગીતનો અર્થ બને છે કેવી રીતે?
ખરેખર આ બહુ જ જટિલ સવાલ છે. રાઈસ સમજાવે છે કે સંગીતના અવાજ એટલે કે સૂર, લય વગેરે અને આપણે એનો જે અર્થ કાઢીએ છીએ એની વચ્ચે કોઈ સીધો ફિક્સ સંબંધ નથી હોતો.
ઓહ,
પણ સંગીતથી લાગણીઓ તો જોડાયેલી જ છે ને?
હા, સંગીત ભાવનાત્મક અસર ચોક્કસ કરે છે. પણ કોઈ ચોક્કસ ધૂન કે રાગનો શું અર્થ કરવો એ આપણે મોટેભાગે આપણી સંસ્કૃતિમાંથી શીખીએ છીએ. દાખલા તરીકે, આપણા શાસ્ત્રીય સંગીતમાં કોઈ રાગ કરુણ રસ જગાડતો હોય તો એ જ પ્રકારના સ્વરો પશ્ચિમી સંગીતમાં કદાચ ઉદાસી નહીં પણ બીજો કોઈ ભાવ વ્યક્ત કરતા હોય.
એટલે એમ કહી શકાય કે સંગીતની ભાષા સાર્વત્રિક નથી પણ સાંસ્કૃતિક છે.
મોટા ભાગે હા, અર્થ સંદર્ભ પર, શીખવા પર આધાર રાખે છે. આ પ્રકરણ એ પણ ચર્ચે છે કે સંગીત કેવી રીતે યાદો સાથે જોડાય છે, કેવી રીતે કોઈ જગ્યાની ઓળખ બની જાય છે. પેલું સોનોસ્કેપ્સ કહ્યું ને?
હા, સોનોસ્કેપ્સ, ધ્વનિ દ્વારા બનતું પરિદ્રશ્ય.
બરાબર. અને કેવી રીતે સંગીત આપણને ક્યારેક સામાન્યથી પર ઉત્કૃષ્ટ અનુભવો કરાવી શકે છે. સંગીતની તાકાતે જે છે કે શબ્દો વગર ઘણું બધું કહી શકે છે, અનુભવાવી શકે છે.
વાહ, આખા પુસ્તકની આ ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો કે થીમ સ્પષ્ટ થાય છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો એ લાગે છે કે સંગીતને એના સાંસ્કૃતિક સંદર્ભથી અલગ કરી જ ન શકાય. એ ખાલી અવાજ નથી, એ સંસ્કૃતિ છે.
બિલકુલ. આપણે આપણા ભારતીય સંદર્ભમાં જોઈએ તો લગ્નમાં ગવાતા ફટાણા હોય, મંદિરમાં થતી આરતી હોય કે પછી નવરાત્રિના ગરબા, આ ખાલી ગીત સંગીત નથી.
ના, એ તો આપણા રીતિરિવાજો, આપણી શ્રદ્ધા, આપણી સામાજિકતા, એ બધાનો હિસ્સો છે.
બરાબર. એ આપણા મૂલ્યો અને સંબંધોને વ્યક્ત કરે છે.
બીજો મુખ્ય મુદ્દો, પેલું એથનોગ્રાફિક ફિલ્ડ વર્કનું મહત્વ. પુસ્તક ભારપૂર્વક કહે છે કે સાચી સમજ મેળવવી હોય તો લોકોની વચ્ચે જવું પડે, એમની સાથે રહેવું પડે, સહાનુભૂતિથી શીખવું પડે. આપણે ત્યાં જેમ કહે છે ને, ગુરુના સાનિધ્યમાં રહીને શીખવું.
હા, એના જેવું જ. ત્રીજો મુદ્દો છે અંદરના અને બહારના દૃષ્ટિકોણનું સંતુલન. એટલે કે જે તે સમુદાય સંગીતને કેવી રીતે જુએ છે, સમજે છે, એને એમિક દૃષ્ટિકોણ કહેવાય. અને સંશોધક એનું વિશ્લેષણ કેવી રીતે કરે છે એ એટિક દૃષ્ટિકોણ. બંનેને સમજવા અને માન આપવું જરૂરી છે.
જેમ કે કોઈ હોળીના ગીતોનો અભ્યાસ કરતું હોય તો જે લોકો ગાય છે અને ઉજવે છે એમની ભાવના પણ સમજવી પડે અને સંશોધક તરીકે એનું વિશ્લેષણ પણ કરવું પડે.
બરાબર. ચોથો મુદ્દો પણ બહુ રસપ્રદ છે, ઓળખ બનાવવામાં સંગીતનો ફાળો. સંગીત આપણી વ્યક્તિગત ઓળખ અને આપણી સામૂહિક ઓળખ, પ્રદેશની, ધર્મની, રાષ્ટ્રની બનાવવામાં મદદ કરે છે.
હા, જેમ ગુજરાતની ઓળખ સાથે ગરબા જોડાયેલા છે.
બરાબર. કે પછી કોઈ દેશભક્તિ ગીત સાંભળીને રાષ્ટ્રીય ભાવના જાગે છે.
અને પાંચમો મહત્વનો સંદેશ, સંગીત ક્યારેય સ્થિર નથી હોતું. એ ગતિશીલ છે, ઐતિહાસિક છે. કોઈ પરંપરા શુદ્ધ કે અનાદિ નથી હોતી, એ હંમેશા બદલાતી રહે છે.
હા, આપણા શાસ્ત્રીય સંગીતમાં જુદા જુદા ઘરાના કેવી રીતે બન્યા અને બદલાયા એનું જ ઉદાહરણ લો. અથવા દાયકાઓથી ફિલ્મી ગીતોની સ્ટાઇલ કેવી રીતે બદલાઈ છે એ જુઓ. આ બધા એના જ પુરાવા છે.
પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર આપણને સંગીતને એક નવી જ રીતે જોવા માટે પ્રેરે છે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો, કથનો જેવા, એના પર નજર કરીએ જે આ પુસ્તકનો નિચોડ કહી શકાય.
ચોક્કસ. પેલો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો એ છે કે એથનોમ્યુઝિકોલોજી એ વાતનો અભ્યાસ છે કે મનુષ્ય શા માટે અને કેવી રીતે સંગીતમય છે. મતલબ, એ સંગીત કરતા માણસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સંગીત દ્વારા માણસો કેવી રીતે અર્થ રચે છે એ પ્રક્રિયા પર.
વાહ, આ તો સંગીતને આપણી માનવ હોવાની ઓળખ સાથે જોડી દે છે.
બિલકુલ. અને પેલો ફિલ્ડવર્ક વિશેનો વિચાર પણ કેટલો સરસ છે. એથનોમ્યુઝિકોલોજીસ્ટનું મુખ્ય સાધન ટેકનોલોજી નથી પણ સ્વ છે.
સ્વ.
હા, જ્ઞાન વ્યક્તિગત અનુભવથી, સંબંધો બાંધવાથી અને નવી સંસ્કૃતિમાં ફરીથી એક વિદ્યાર્થી બનવાની નમ્રતાથી મળે છે. આમાં સહાનુભૂતિ અને માનવીય જોડાણનું મહત્વ દેખાય છે.
ત્રીજો વિચાર સંગીતની શક્તિ વિશે છે. સંગીત ફક્ત સંસ્કૃતિને પ્રતિબિંબિત નથી કરતું, એ સક્રિયપણે તેને બનાવે છે અને આકાર આપે છે.
હા, એક ગીત સમુદાય રચી શકે છે, રાજકીય ચળવળને વેગ આપી શકે છે અથવા રાષ્ટ્રીય ઓળખનું નિર્માણ કરી શકે છે. આ બતાવે છે કે સંગીત કેટલું પાવરફુલ છે, એ માત્ર મનોરંજન નથી.
અને આ મુદ્દો પણ એટલો જ મહત્વનો. જો આપણે સંગીતનો અર્થ ખરેખર સમજવો હોય તો સંગીતના ધ્વનિના વિશ્લેષણની સાથે સાથે તેના સાંસ્કૃતિક સંદર્ભનું વિશ્લેષણ પણ કરવું અનિવાર્ય છે.
બરાબર, સંગીત અને સંસ્કૃતિને અલગ ન કરી શકાય.
છેલ્લે, આ આખો અભ્યાસ શા માટે મહત્વનો છે તે સમજાવતો વિચાર. સંગીતનો અભ્યાસ કરીને આપણે માનવ સાંસ્કૃતિક અભિવ્યક્તિના સૌથી મૂળભૂત પાસાઓમાંથી એકનો અભ્યાસ કરી રહ્યા છીએ.
લોકો સંગઠિત ધ્વનિ દ્વારા કેવી રીતે અર્થ અને વ્યવસ્થા રચે છે.
ટૂંકમાં, સંગીતને સમજવું એ માનવતાને સંસ્કૃતિને સમજવાનો જ એક રસ્તો છે.
આ બધા વિચારો ખૂબ ઊંડાણવાળા છે, પણ સવાલ એ થાય કે શું આ આપણા રોજબરોજના જીવનમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે?
અરે, જરૂર થઈ શકે. સૌથી પહેલું તો મને લાગે છે આપણે વધુ સારા શ્રોતા બની શકીએ, વધુ સહાનુભૂતિથી સાંભળતા શીખીએ. કોઈ પણ સંગીત સાંભળીએ, ખાસ કરીને જે આપણને અજાણ્યું લાગે, ત્યારે ખાલી ધૂન પર ધ્યાન આપવાને બદલે વિચારીએ કે અચ્છા, આ ક્યાંથી આવ્યું હશે, કોણે બનાવ્યું હશે, એમની સંસ્કૃતિ શું કહેતી હશે.
હા, એનાથી કદાચ બીજી સંસ્કૃતિઓ માટે આપણો આદર વધે. બિલકુલ. અને જ્યારે આપણે મુસાફરી કરીએ કે જુદી સંસ્કૃતિના લોકોને મળીએ, ત્યારે એમના સંગીત વિશે પૂછવું એ વાતચીત શરૂ કરવાનો, જોડાણ બનાવવાનો એક સારો રસ્તો બની શકે.
અને કોઈ સ્થાનિક સંગીતનો કાર્યક્રમ હોય તો એને ખાલી ટાઈમપાસ તરીકે નહીં, પણ એમની સંસ્કૃતિને સમજવાની એક તક તરીકે જોઈ શકીએ.
બીજું, આપણે મીડિયામાં, રાજકારણમાં સંગીતનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પ્રત્યે વધુ સજાગ બની શકીએ. કોઈ એડમાં આજ મ્યુઝિક કેમ વાપર્યું, કોઈ નેતાની રેલીમાં વાગતું ગીત શું કહેવા માંગે છે, આ સમજ આપણને વધુ જાગૃત બનાવે.
અને કદાચ આપણે પોતાના જીવનમાં સંગીતના સ્થાન વિશે પણ વિચારી શકીએ. નહીં, કયા ગીતો આપણી ખાસ યાદો સાથે જોડાયેલા છે, આપણા ઘરમાં, કુટુંબમાં કયું સંગીત મહત્વનું છે, કયું સંગીત સાંભળીને આપણને ઘર જેવું લાગે છે. આ રીતે આ પુસ્તકના સિદ્ધાંતો આપણા અંગત અનુભવ સાથે જોડાઈ જાય.
સાચી વાત. અને હા, સંગીતકારો અને સંગીત શિક્ષકો માટે તો આ પુસ્તક ખજાનો છે. પશ્ચિમી સંગીત સિવાય દુનિયાભરમાં કેટલી બધી સંગીત પરંપરાઓ છે, એના તરફ નજર દોડાવવા પ્રેરે છે. શિક્ષણમાં વિવિધતા લાવવામાં, દરેક વિદ્યાર્થીની પોતાની સાંસ્કૃતિક વિરાસતને માન આપવામાં મદદ કરી શકે.
ખૂબ સરસ. આટલી વિસ્તૃત ચર્ચા પછી જો તમને પૂછું કે આ પુસ્તકમાંથી તમારા માટે સૌથી મોટો બોધપાઠ, સૌથી મહત્વની વાત કઈ રહી, તો તમે શું કહેશો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સંગીત એ શું છે, એના કરતાં કોણ એને બનાવે છે, કેવી રીતે બનાવે છે અને શા માટે બનાવે છે એ વધુ મહત્વનું છે. પેલો અવાજ, ધ્વનિ એ તો ખાલી શરૂઆત છે, ખરી વાત તો એની નીચે છુપાયેલા ઇતિહાસ, ઓળખ, સમાજ અને વ્યક્તિગત અર્થમાં છે. અને પેલું બલ્ગેરિયન સંગીતનું ઉદાહરણ એ ખરેખર આંખ ખોલનારું હતું કે રાજકારણ અને સમાજ બદલાય તો સંગીતનું સ્વરૂપ અને અર્થ પણ કેવી રીતે બદલાઈ જાય છે.
અને મારા માટે જે વિચાર સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો એ હતો કે સંગીત સાર્વત્રિક ભાષા નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે સંગીત તો બધા સમજે, પણ આ પુસ્તક યાદ અપાવે છે કે દરેક સંગીત પરંપરાને એના પોતાના સંદર્ભમાં એની પોતાની રીતે સમજવી અને આદર આપવો જોઈએ. અને હા, પેલી સંશોધકની નૈતિક જવાબદારી અને સમુદાય સાથે માનવીય સંબંધ બાંધવાની વાત, એ પણ મને ખૂબ ગમી.
ખરેખર આ પુસ્તક આપણને સંગીતને ખાલી સાંભળવાનું નહીં, પણ એના વિશે વિચારવાની પ્રેરણા આપે છે.
ચોક્કસ. અને આ સુંદર વિચાર સાથે જ આપણે આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠી અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.